ओम शांति। गुड मॉर्निंग। 27 जुलाई 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य छे। मीठा बाळको, आखी दुनिया मा तमारा जेवु खुश नसीब कोई नथी। तमे छो राज ऋषि, तमे राजा एना माटे राजयोग शीखी रह्या छो। मीठा बाळको, आखी दुनिया मा तमारा जेवो खुश नसीब कोई नथी। तमे छो राज ऋषि, तमे राजाएना माटे राजयोग शीखी रह्या छो। प्रश्न छे, निराकार बाप मा कया संस्कार छे जे संगम पर आप बाळको पण धारण करो छो? उत्तर छे, निराकार बाप मा ज्ञानना संस्कार छे। ए तमने ज्ञान संभळावीने पतितथी पावन बनावी दे छे, એટલે એમને જ્ઞાનના સાગર પતિ પાવન કહેવાય છે। આપ બાળકો પણ હમણાં તે સંસ્કાર ધારણ કરો છો। તમે નશાથી કહો છો અમને ભગવાન ભણાવે છે, અમે એમનાથી સાંભળીને સંભળાવીએ છીએ। ગીત છે, આખિર વહ દિન આયા આજ। ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકોએ આ ગીત સાંભળ્યું, આ મહિમા કોની છે? એક બાપની। શિવાય નમઃ ઊંચામાં ઊંચા ભગવાન છે ને, બાળકો જાણે છે એ આપણા બાપ છે। એવું નથી કે આપણે બધા બાપ છીએ, ગવાય પણ છે, આખી દુનિયા બ્રધરહુડ અર્થાત બંધુત્વ છે। સંન્યાસી અથવા વિદ્વાનના કહેવા અનુસાર ઈશ્વર સર્વવ્યાપી કહેવાથી જેમ કે ફાધરહુડ અર્થાત પિતૃત્વ થઈ જાય છે। ભાઈ હોવાથી બાપ તો સિદ્ધ થાય છે, જેમનાથી વારસો મળે છે। ફાધરહુડ છે તો પછી વારસાની વાત જ નથી। બાળકો જાણે છે આપણે સર્વ આત્માઓના બાપ, આપણા સર્વાત્માઓના બાપ એક છે, એમને કહેવાય જ છે વર્લ્ડ ગોડ ફાધર। વર્લ્ડ અર્થાત દુનિયામાં કોણ છે? બધા બ્રધર્સ અર્થાત ભાઈઓ છે, આત્માઓ છે। બધાના ગોડ ફાધર એક જ છે, એ બાપની બધા પ્રાર્થના કરે છે। એકની જ બંદગી કે પૂજા થવી જોઈએ, તે જ છે સત્તો પ્રધાન પૂજા। આ પણ સમજાવ્યું છે, જ્ઞાન વિજ્ઞાન અને વૈરાગ્ય। બાપ જ્ઞાન આપે છે સદગતિ માટે, સદગતિ કહેવાય છે જીવન મુક્તિ ધામને। આ આત્માએ બુદ્ધિમાં ધારણ કરવાનું છે। આપણું ઘર શાંતિધામ છે, એને મુક્તિધામ નિર્વાણધામ પણ કહેવાય છે। સૌથી સારું નામ છે શાંતિધામ। અહીં તો ઓર્ગન્સ અર્થાત અવયવો હોવાના કારણે આત્મા ટોકી અર્થાત વાચામાં રહે છે, બોલવું પડે છે, સૂક્ષ્મ વતનમાં છે મૂવી, ઈશારામાં વાત થાય છે, અવાજ નથી થતો। ત્રણેય લોકને પણ તમે જાણી ગયા છો, મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતન, બુદ્ધિમાં આ સારી રીતે બેઠેલું છે। મનુષ્ય સૃષ્ટિ માટે જ ગવાય છે કે આ સૃષ્ટિ ચક્ર લગાવે છે। આને કહેવાય છે દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી। મનુષ્ય જ તો એને જાણશે ને, દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી સંભળાવે છે। ઊંચેથી ઊંચા બાપ છે, દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી કેવી રીતે રિપીટ અર્થાત પુનરાવર્તન થાય છે એ જ જાણે છે। આ ચક્રને જાણવાથી જ તમે ચક્રવર્તી રાજા બન્યા છો। ગાય પણ છે, દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી છે। લક્ષ્મીનારાયણના ચિત્ર છે ને, તે સંપૂર્ણ નિર્વિકારી અને પોતાને કહે છે પૂર્ણ વિકારી। સતયુગમાં છે સંપૂર્ણ નિર્વિકારી અથવા સંપૂર્ણ પાવન, કળિયુગમાં છે સંપૂર્ણ વિકારી। સંપૂર્ણ પતિત ભારતની જ વાત છે. આ બાપ જ આવીને બુદ્ધિમાં બેસાડે છે, બીજું કોઈ નથી જાણતું. એમણે તો સતયુગને લાંબો સમય આપી દીધો છે. સમજે છે, લાખો વર્ષ પહેલા સતયુગ હતો તો કોઈની બુદ્ધિમાં આ વાત આવતી જ નથી. હવે બાળકો જાણે છે. આપણે હમણાં સંપૂર્ણ વિકારીથી સંપૂર્ણ નિર્વિકારી બની રહ્યા છીએ. સંપૂર્ણ પતિથી સંપૂર્ણ પાવન બનવાનું છે. બાપ સમજાવે છે, આત્મામાં જ ખાદ પડેલી છે. ગોલ્ડન એજ અર્થાત સતયુગથી હવે આયરન એજ અર્થાત કળિયુગ બની ગઈ છે. આ આત્માની ભેટ અર્થાત તુલના કરાય છે. આ સારી રીતે સમજવાનું છે. આપ બાળકો બહુ જ ખુશનસીબ છો. તમારા જેવું ખુશનસીબ કોઈ બીજું નથી. હમણાં તમે રાજયોગમાં બેઠા છો. તમે રાજ ઋષિ છો. રાજાઈ માટે ક્યારેય કોઈ ભણતર હોય છે? શું બેરિસ્ટર બનાવશે, પરંતુ વિશ્વના મહારાજા કોણ બનાવશે? બાપના સિવાય કોઈ બનાવી ન શકે. અહીંયા મહારાજા તો કોઈ નથી. સતયુગ માટે તો જરૂર જોઈએ, કોઈને જરૂર આવવું પડે. બાપ કહે છે, હું આવું છું ત્યારે જ્યારે ભક્તિ પૂરી થવાની હોય છે. હવે ભક્તિ પૂરી થઈ, બીજી કોઈ વાત આમાં ઉઠાવી જ ન શકાય. આપણને બાપ બેસી ભણાવે છે, આ નશો હોવો જોઈએ. આપણા આત્માઓના નિરાકાર બાપ પરમપિતા પરમાત્મા શિવ ભણાવે છે. શિવને તો કોઈ જાણતું જ નથી. હમણાં આપ બાળકો જાણો છો, બાબા ફરીથી સ્વર્ગની રાજાઈ સ્થાપન કરી રહ્યા છે. આપણે એમને મહારાજન શ્રી નારાયણ અને મહારાણી શ્રી લક્ષ્મી કહીએ છીએ. ભક્તિ માર્ગમાં સત્યનારાયણની કથા સંભળાવે છે, અમર કથા અને તિજરીની કથા. બાપ ત્રીજું નેત્ર પણ આપે છે. નરથી નારાયણ બનવાની કથા સંભળાવાય છે. તે જ વાતો જે પાસ્ટ અર્થાત ભૂતકાળમાં થઈ જાય છે તે પછી ભક્તિ માર્ગમાં કામ આવે છે. હમણાં આપ બાળકો સમજો છો, બાબા આપણને સ્વર્ગના માલિક બનાવે છે. આપણે હકદાર છીએ. ભગવાન તો સ્વર્ગના રચયિતા છે ને. આપણે ભગવાનના સંતાન છીએ તો આપણે સ્વર્ગમાં કેમ નથી, કળિયુગમાં કેમ પડ્યા છીએ? પરમપિતા પરમાત્મા તો નવી દુનિયા રચે છે. જૂની દુનિયા થોડી ભગવાન રચે છે. પહેલા નવી દુનિયા બનાવે છે, એના પછી જૂનીને તોડશે. તમે જાણો છો, આપણે સતયુગ માટે રાજ્ય લઈ રહ્યા છીએ. સતયુગમાં કોણ હશે? આ લક્ષ્મી નારાયણની રાજધાની હશે. બીજા પણ તો રાજાઓ હશે ને, જેમની નિશાની છે વિજયમાળા. બાળકો જાણે છે, હમણાં આપણે વિજયમાળામાં પરોવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. દુનિયામાં માળાનો અર્થ કોઈ નથી જાણતું કે આ કેમ પૂજાય છે, ઉપરમાં ફૂલ કોણ છે. માળાને ફેરવતા ફેરવતા પછી ફૂલને નમસ્કાર કરે છે, પછી માળા ફેરવશે. માળા બેસીને યાદ કરે છે કે ક્યાંય બહારના વિચારો ન આવે, અંદર રામ રામની ધૂન લગાવે છે. જેમ વાજા વાગે છે, ખૂબ પ્રેક્ટિસ કરે છે. આ બધી છે ભક્તિ માર્ગની વાતો. હા, બહુ જ ભક્તિ કરવાવાળા ફક્ત કોઈ વિકર્મ નહીં કરશે. બહુ જ ભક્તિ કરવાવાળા માટે સમજશે કે આ સત્યવાદી હશે. મંદિરમાં માળા રાખી હશે, માળા ફેરવતા મુખથી રામ રામ કહેતા રહેશે. ઘણા લોકો સમજે છે, ભક્તિમાં પાપ નથી થતું. કહે છે, નવધા ભક્તિથી મનુષ્ય મુક્ત થઈ જાય છે, પરંતુ થતું કંઈ પણ નથી. આ એક નાટક છે. અમર સત્તો પ્રધાન સતો રજો તમોમાં બધાને આવવાનું જ છે, પાછું એકને પણ નથી જવાનું. જેમ ઉપરમાં જગ્યા ખાલી થઈ જાય છે તેમ અહીં પણ ઘણી જગ્યા ખાલી થઈ જશે. દિલ્હીની આસપાસ મીઠી નદીઓ પર રાજધાની હોય છે, સમુદ્રની તરફ નથી હોતી. આ બોમ્બે વગેરે હશે નહીં, તે તો પહેલા માછલી માર હતું, માછલી ફસાવાવાળા ત્યાં રહેતા હતા. હમણાં તો સમુદ્રને કેટલો સુકાવ્યો છે તો પણ માછલી માર હશે. સતયુગમાં તો બોમ્બે હતું નથી, ત્યાં કોઈ પહાડીઓ વગેરે પણ નથી હોતી, ક્યાંય જવાની દરકાર જ નથી હોતી. અહીં મનુષ્ય થાકે છે તો જાય છે આરામ કરવા. સતયુગમાં થાકવા કરવાની કોઈ પ્રકારની તકલીફ નથી હોતી, તમે સ્વર્ગવાસી બની જાઓ છો. રિંચક કરતાં થોડીક પણ તકલીફ નથી હોતી. તો હવે બાળકોએ બાપની શ્રીમત પર ચાલવાનું છે. બાપ કહે છે, મીઠા લાડલા બાળકો, શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે તો કરવાનો છે. સ્કૂલમાં સ્ટુડન્ટ અર્થાત વિદ્યાર્થી ભણીને પછી ઘરમાં જઈને ભણે છે, ઘરનું કામકાજ પણ કરે છે. આ પણ એવું છે, આ ભણતરમાં તો તમને કોઈ તકલીફ નથી. એ ભણતરમાં કેટલા વિષય હોય છે, અહીં તો એક ભણતર અને એક જ પોઈન્ટ અર્થાત વાત છે, મન મનાભવ. એનાથી તમારા પાપ નાશ થશે. ભગવાન ઉવાચ છે ને, તેઓ સમજે છે. ગીતા ભગવાને દ્વાપરમાં સંભળાવી, પરંતુ દ્વાપરમાં સંભળાવીને શું કરશે? કૃષ્ણના ચિત્રમાં લખાણ બહુ જ સારું છે, આ લડાઈ તો એક નિમિત્ત છે. બધા મરશે ત્યારે તો પાછા મુક્તિ જીવન મુક્તિમાં જશે, તે પણ ફક્ત લડાઈમાં થોડી મરશે. અનેક પ્રકારની કેલમિટીઝ અર્થાત આપદાઓ થશે. બાળકોને કોઈ દુઃખ ન થવું જોઈએ. મનુષ્યને હાર્ટ ફેલ થાય છે તો એમાં કોઈ દુઃખ નથી થતું. મોત હોય તો આવું, બેઠા બેઠા હાર્ટ ફેલ થયું, ખલાસ. જ્યાં સુધી ડોક્ટર આવે આત્મા નીકળી જાય છે. હવે તો બધાનું મોત થવાનું છે. અંતમાં ન હોસ્પિટલ ન ડોક્ટર રહેશે, ન ક્રિયાકર્મ કરવાવાળા રહેશે, કાંઈ પણ નહીં હશે. બધાના પ્રાણ તનથી નીકળશે, મુશળધાર વરસાદ પડશે. મોતમાં કોઈ વાર થોડી બેલાકશે. કોશિશ કરી રહ્યા છે એવા બોમ્બ્સ બનાવીએ જે મનુષ્ય ફટથી મરી જાય, એવા એવા બોમ્બ્સ બનાવતા રહે છે. બોમ્બેની ઇમ્પ્રુવમેન્ટ અર્થાત સુધારો કરતા રહે છે. ડ્રામામાં નોંધ છે, ડ્રામામાં પૂર્વ નિર્ધારિત ખેલ છે. કલ્પ કલ્પ વિનાશ થાય છે. સતયુગમાં તમને આ જ્ઞાન રહેશે નહીં. બાપે જ આવીને જ્ઞાન આપવાનું છે. સ્થાપના થઈ ગઈ પછી જ્ઞાનની વાત જ નથી રહેતી. પછી જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે તો ભક્તિ શરૂ થાય છે. હમણાં ભક્તિ પૂરી થાય છે, હવે તમારે યોગ બળથી પાવન બનવાનું છે. પાવન બનવાથી જ સુખધામ શાંતિધામમાં જઈ શકાય છે. ચાલ રાખવો પડે. આ તો સમજી ગયા છો, આપણે બાપને યાદ કરી તમો પ્રધાનથી સત્તો પ્રધાન અહીં બનવાનું છે. એવું કોઈ શાસ્ત્ર વગેરેમાં લખાયેલું નથી. બાળકોએ ગીત સાંભળ્યું. છેવટે તે દિવસ આવ્યો આજે જ્યારે કે ભારતવાસી ફરી રાજાઓના રાજા બને છે. રાજાઓના રાજા અથવા મહારાજા બને છે. પછી ત્રેતામાં હોય છે રાજા રાણી. પછી જે પૂજ્ય મહારાજા મહારાણી હતા તે જ દ્વાપરમાં વામ માર્ગમાં આવીને પૂજારી બની જાય છે. પોતે જ પૂજ્ય, પોતે જ પૂજારી થઈ જાય છે. બાપ તો કહે છે, હું પૂજારી નથી બનતો, દેવતાઓ પૂજ્ય હોય છે, હું નથી બનતો, નથી પૂજારી બનતો. ભારતવાસી દેવી દેવતાઓના જ મંદિર બનાવીને એમનું પૂજન કરે છે. લક્ષ્મી નારાયણ જે પહેલા પૂજ્ય હતા, પછી ભક્તિ માર્ગમાં એ જ શિવ બાબાના પૂજારી બને છે. જે શિવ બાબાએ મહારાજા મહારાણી બનાવ્યા એમના પછી મંદિર બનાવીને પૂજા કરે છે. વિકારી પણ કોઈ તરત નથી, વિકારી પણ કોઈ તરતથી નથી બનતા, ધીરે ધીરે બને છે. નિશાની પણ દેવતાઓની વામ માર્ગમાં દેખાડે છે. જે પૂજ્ય લક્ષ્મી નારાયણ હતા તે જ પછી પૂજારી બની જાય છે. પહેલા પહેલા શિવનું મંદિર બનાવે છે, એ સમયે તો હીરાઓને કાપી લિંગ બનાવે છે પૂજા માટે. આ કોઈને પણ ખબર નથી કે પરમાત્મા નાનું બિંદુ છે. આ તમે હમણાં સમજો છો કે મોટું લિંગ નથી, મંદિર તો ખૂબ જ બનાવશે. રાજાને કોઈ પ્રજા પણ એવું કરશે. પહેલા પહેલા શિવ બાબાની પૂજા થાય છે, એને કહેવાય છે અવ્યભિચારી સતો પ્રધાન પૂજા. પછી સતો રજો તમોમાં આવે છે. તમે રજો તમોમાં આવ્યા છો તો નામ જ હિન્દુ રાખી દીધું છે. અસલમાં દેવી દેવતાઓ અસલ હતા, દેવી દેવતાઓ. બાપ કહે તમે અસલ દેવી દેવતા ધર્મના છો, પરંતુ તમે ખૂબ જ પતિત બની ગયા છો એટલે પોતાને દેવતા કહી નથી શકતા, કારણ કે અપવિત્ર છો. હિન્દુ નામ તો બહુ મોડેથી રખાય છે. હમણાં તમે સમજો છો આપણે તો પૂજ્ય હતા, હમણાં સંગમ યુગ પર ન પૂજ્ય છે ન પૂજારી છે. તમે શું કરો છો? શ્રીમદ પર પૂજ્ય બની રહ્યા છો, બીજાને પણ બનાવી રહ્યા છો. તમે છો બ્રાહ્મણ, તમારો આત્મા પવિત્ર થતો જાય છે. પૂરા પવિત્ર થશો તો જૂનું શરીર છોડવું પડશે. બાપ કહે છે બિલકુલ સહજ છે, બાપ કહે છે બિલકુલ સહજ છે. વૃદ્ધ માતાઓને ધારણા નથી થતી, કારણ બાપ કહે છે આ તો સમજો છો આપણે આત્મા છીએ, આત્મામાં જ સારા ખરાબ સંસ્કાર હોય છે. આત્માએ જ કર્મ કર્યા એ બીજા જન્મમાં ભોગવવાના હોય છે. બાપ પણ આત્માઓ સાથે વાત કરે છે. બાપ કહે છે હે બાળકો, આત્મા અભિમાની બનો. નિરાકાર શિવ બાબા નિરાકાર આત્માઓ નિરાકારી આત્માઓને ભણાવે છે. નિરાકાર બાબામાં જ્ઞાનના સંસ્કાર છે, શરીર તો એમને છે નહીં, તે તો જ્ઞાનના સાગર પતિત પાવન છે, એમનામાં બધા ગુણ છે. બાપ કહે છે હું આવીને આપ બાળકોને પાવન બનાવું છું. યુક્તિ કેટલી સહજ છે, શબ્દ જ એક છે, મન મના ભવ મામે એકમ યાદ કરો. યાદથી જ તમારા વિકર્મ વિનાશ થશે. આ પણ જાણો છો હમણાં આપણે બ્રાહ્મણ છીએ, પછી સૂર્યવંશી ચંદ્રવંશી વૈશ્ય શુદ્રવંશી બનીશું. આપણે જ આ 84ના ચક્રમાં આવીશું, ઉપરથી નીચે ઉતરશું, પછી બાબા આવશે. બરોબર આ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. સૃષ્ટિ આ જૂની થાય છે તો પછી બાબા આવે છે નવી બનાવવા. આ તો બુદ્ધિમાં બેસે છે ને, આ ચક્ર બુદ્ધિમાં ફરવું જોઈએ. હમણાં તમે સ્વદર્શન ચક્રધારી બનો છો, જેનાથી પછી જઈને ચક્રવર્તી રાજા બનશો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, શ્રીમદ પર પૂજ્ય બનવાનું છે. આત્મામાં જે ખરાબ સંસ્કાર આવી ગયા છે એને જ્ઞાન યોગથી સમાપ્ત કરવાના છે, સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે. બીજી પોઈન્ટ છે, શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા પણ ભણતર ભણવાનું અને ભણાવવાનું છે. યોગ વર્થી પાવન બની રાજાઈ પદ લેવાનું છે. વરદાન છે, પોતાની શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા માયાને સ્વયંની આગળ ઝુકાવવા વાળા હાઈએસ્ટ પદના અધિકારી ભવા. પોતાની શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા માયાને સ્વયંની આગળ ઝુકાવવા વાળા હાઈએસ્ટ પદના અધિકારી ભવ. જેવી રીતે મહાન આત્માઓ ક્યારેય કોઈને આગળ ઝૂકતા નથી, એમની આગળ બધા ઝૂકે છે, એવી રીતે આપ બાપના શોધેલા સર્વશ્રેષ્ઠ આત્માઓ ક્યાંય પણ કોઈ પણ પરિસ્થિતિમાં કે માયાના ભિન્ન ભિન્ન આકર્ષણ કરવાવાળા રૂપોમાં પોતાને ઝુકાવી નથી શકતા. જ્યારે હમણાંથી સદા ઝુકાવવાની સ્થિતિમાં સ્થિત રહેશો ત્યારે હાઈએસ્ટ પદનો અધિકાર પ્રાપ્ત થશે. એવા આત્માઓની આગળ સતયુગમાં પ્રજા સ્વમાનથી ઝૂકશે અને દ્વાપરમાં તમારા લોકોના યાદગારની આગળ ભક્ત ઝૂકતા રહેશે. સ્લોગન છે, કર્મના સમયે યોગનું બેલેન્સ ઠીક હોય ત્યારે કહેવાશે કર્મયોગી. કર્મના સમયે યોગનું બેલેન્સ ઠીક હોય ત્યારે કહેવાશે કર્મયોગી. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, ઘણા બાળકો કહે છે કે જ્યારે યોગમાં બેસીએ છીએ તો આત્મઅભિમાની થવાના બદલે સેવા યાદ આવે છે, પરંતુ એવું ન હોવું જોઈએ. કારણ કે લાસ્ટ સમયે જો અશરીરી બનવાના બદલે સેવાનો પણ સંકલ્પ ચાલ્યો તો સેકન્ડમાં પેપરમાં ફેલ થઈ જશો. એ સમયે સિવાય બાપના નિરાકારી નિર્વિકારી નિરઅહંકારી બીજું કાંઈ યાદ ન હોય, સેવામાં છતાં પણ આકારમાં આવી જશો. એટલે જે સમયે જે ઈચ્છો તે સ્થિતિ થઈ નહીં તો દગો મળી જશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.